તારીખ 12/11/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 725 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 418
પરમા સુખ છે એ જીવનું પરિણમન છે એ અમૃતિ વિકેન્દ્રથી માનીને સર્વિકા ન્યાયથી આગળથી તો સ્વીકારવી રહી સ્વીકાર માત્રથી નહીં અટકતા અંદર તપાસ કરી લીધી છે આત્મા ફૂટે છે અને પોતાના સુખ છે કે નહીં એની તપાસ કરવી જોઈએ કોઈ મોટો વ્યાધિ ને મોટો રોગ હોય તો એના ઇન્વેસ્ટિગેશનમાં જાય છે કે જુદા જુદા રિપોર્ટ કઢાવી તપાસ કરે છે જેટલે મને જોવા એટલે જ અહીંયા પણ સ્વભાવના ઊંડાણ યુવા સુખ તો સ્વભાવમાં ભર્યું છે એ સ્વભાવમાં સુખ ન ભાસે ત્યાં સુધી એને પોતાને પ્રતીતિ આવવાનો અવસર નથી હતી દેશી જાણે નહીં એનો વિશ્વાસ કેમ આવે જાણે ચીજનો વિશ્વાસ કેમ આવે એટલે તેમને ગરીબ વિખ્યાત છૂટું કહી શકાય નહીં સ્વરૂપની અપેક્ષા એ તો એક જ જાતિ છે જાતિ ભેદ નથી ભેદ એટલો છે કે તે સ્વર છે આ સ્વર એટલો ભેદ છે બાકી જાતિ ભેદ નથી મોક્ષ માર્ગમાં પ્રયોજનભૂત રકમ છે આટલી વાત આપણા નાની નાની રકમ છે એનું પ્રયોજન બહુ નથી પોતે ખોવાઈ ગયો એના સ્વભાવમાં સુખ છે એ મોક્ષ માર્ગ ની પ્રયોજનભૂત રકમ છે પ્રયોજન સર્વ મોક્ષ માર્ગી જીવને સુખ નું છે બહિર્મુખ પરિણમન થવાનું સહજ કારણ બાહ્ય પદાર્થના સુખમાં છે તેથી અંતર્મુખ સહજ અંતર્મુખ પરિણામ થવાનું કારણ પણ જો અંતરાત્માના સુખ છે એમ ભાષે એમ પ્રતિથી એમ વિશ્વાસ આવે તો સહજ પરિણામ થાય નહીતર પરિણામ સર્જાય. વળી આત્મા સ્વરૂપે પ્રત્યક્ષ હોવાથી જે સુખ છે એ પણ પ્રત્યક્ષ સ્વરૂપે છે. આત્મા સહજ પ્રત્યક્ષ સ્વરૂપે હોવાથી સુખ કઈ ગોપમાં અંગુ રહી ગયું છે, જડતું નથી એવું નથી, પણ એ પણ સહજ પ્રત્યક્ષ છે. આખું સ્વરૂપ જ સહજ પ્રત્યક્ષ છે, તો બધા પણ સહજ પ્રત્યક્ષ છે. તેથી સુખ પણ સહજ પ્રત્યક્ષ છે. જો પોતાને પોતાનું સુખ સહજ પ્રત્યક્ષ છે એમ પોતામાં પોતાવડે પાસે, તો પોતાને તેનો અનુભવ કઠણ નથી, કઠિન નથી, સરળ છે. આટલી વાત. પણ સુખ નો નિશ્ચય બીજે થી છૂટે નહીં, આત્મામાં સુખ નો નિશ્ચય થાય તો પરિણામ ક્યારેય પણ બદલાય નહીં. આ મળી
પ્રત્યક્ષ
અને પરોક્ષ માં ફેર આપ્યો છે કૃષ્ણ. નિશ્ચય પ્રત્યક્ષ એટલા માટે નથી કર્યો કે ત્યાં પણ ઇન્દ્રિય રચના નિમિત્ત થાય, એટલે કર્મ રચના નિમિત્ત પણ માધ્યમ આવે છે, પર પદાર્થની માધ્યમતા આવે છે. એટલે એ પ્રપોક્ષ છે, લોકો સદાકાલે બીજાને સાંભળેલી, બીજાને જોયેલી, બીજાને કહેલી આ વાત નથી એમ કહીને જે પ્રત્યક્ષ કાળ આવે છે, બે વચ્ચે પરિણામ પર અસરનો કેટલો થયો છે. એક વાત ઇન્દ્રિય પ્રત્યક્ષ થી પણ જો જ્ઞાનમાં આવ્યું હોય અને તેની રીતે વાત સાંભળવામાં આવી હોય કે વાંચવામાં આવી હોય, તો પરિણામ ઉપર કેટલો ફરક છે. પરિણામ ઉપર બહુ મોટી અસર આવે છે. પ્રત્યક્ષ જે પ્રસંગ હોય પરિણામ ઉપર બહુ મોટી. ત્યારે અહીંયા જોઈએ તો સાંભળ્યું કે આત્મામાં સુખ છે, શાસ્ત્ર માંથી વાંચ્યું કે આત્મામાં સુખ છે, પણ ખામીશાની રહી કે પરિણામ પર અસર આવે. કઈ જાતની ખામી છે એમ જો વિચાર, બહુ વ્યવસ્થિત વિચારીએ તો કે વાંચ્યું કે આત્મામાં સુખ છે, જાણ્યું કે આત્મામાં સુખ છે, પણ પરિણામ પર એની અસર કામ થી એમ પરિણામ સુખને અનુભવવા ગતિમાન થતા નથી કે પરિણામ ઉપર એની અસર નથી. બીજે સુખ છે એવો નિશ્ચય છે, વાસ્તવિકતા માની લીધી છે, અવાસ્તવિક હોવા છતાં તો પણ પરિણામ ગતિ કરે છે. તે પદાર્થો પ્રત્યે પરિણામ ગતિ કરે
છે.
તો પરિણામ ઉપર જે અસર બાહ્ય પદાર્થની પણ આવે છે, અભિન્ન હોય અને જેમાં બેહદ સુખ મળ્યું હોય એવું સુખની પ્રત્યક્ષતા વિદ્યમાનતા, એટલે પ્રત્યક્ષતા જો અવલોકવામાં આવે તો એ પરિણામ ઉપર કેવડી મોટી અસર આવે
છે.
એવડી મોટી અસર આવે કે શ્રીમદજીએ લાક્ષણિક ભાષામાં એમ કહ્યું કે સમ્યક દર્શન એમ કહે છે કે એક વાર જો તમે અંગીકાર કરીશ તો હું તને સંસારમાં રખડવું હોય તો રખડવા નહીં દઉં, ખેંચી
નથી.
એ પરિણામ ઉપરની જે અસર છે પ્રત્યક્ષ એ એટલી બધી જબરદસ્ત અસર છે એ જીવને એ બાજુના પરિણામમાંથી હટાવવા બીજી કોઈ રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે. અસર ઉભી થઈ ક્યાંથી થઈ કેમ કરતા મિત્રા સમસ્યા છે. વર્ષોથી આ વિષય સાંભળીએ છીએ, વાંચીએ છીએ, વિચારીએ છીએ કે સુખ આત્માના છે અને આત્માનું સુખ ક્યાંય બહારના છે, છતાં પરિણામ પર બાહ્ય પદાર્થના સુખની અસર જતી નથી અને આત્માના સુખની આત્માના પરિણામ પર અસર દેખાતી નથી. સમસ્યા બીજી ઉભી જો એમ ન સ્વીકારવા તો શું કરીએ. અમને તો અનુભવ નથી અમારા પરિણામ તો બીજે દોડે એના વિના દોડે છે, બીજે દોડે શું કરીએ. તો એ શું અનુભવ છે એના જેવું છે કે માથું દુખે છે એટલે હું ઘાવતી નથી એટલે માથું
દુખતું હું
કરવું છું. પહેલા હું બોલાવું કે પહેલા માથું દુખતું મોટાડ કરું છું. બરોબર અનુભવ નથી એમ કરીને પણ છૂટી જવા દીધું નથી. જેનો અનુભવ કરવો છે એવો કે સુખ સ્વભાવી આત્મા ઓળખાણ કરવી જોઈએ.
બરોબર.
અને બહુ વ્યવસ્થિત રીતે અધ્યાત્મના પરમાનુભવમાં આ વિશે પ્રતિપાદન કરવામાં આવ્યો છે. પ્રથમ બુદ્ધિપૂર્વક પ્રયાસ કરતા પ્રયત્ન કરતા વૈચારિક ભૂમિકામાં વિચારણાની ભૂમિકામાં અંતર્મુખ ચિત્તની વિચારની ભૂમિકામાં સ્વરૂપનો નિશ્ચય થાય છે, સ્વરૂપની ઓળખાણ થઈ શકે છે અને એ ઓળખાણ એ નિશ્ચય બળ આગળ વધીને સમય દર્શનને પ્રગટ કરે છે. પ્રગટ કરે
નિશ્ચય બળ
એ બહુ વ્યવસ્થિત વિષય. ખૂબ વિશે ચારે બાજુથી છે અંતરમાં સુખની સત્તા ભાસવી જોઈએ પ્રત્યક્ષ રૂપે અને માનમાં એવા સુખને કોણ પાયમાં છે તેનો પણ નિર્ણય કરવો
જોઈએ.
માનમાં ખેંચાણ રહે જે સુખ નથી પાયમાં એવા જીવો પછી ત્યાગી હોય કે શાસ્ત્રનો જાણકાર હોય આ તો ત્યાગી હોય એનો પક્ષ થઈ જાય. એનો ત્યાગ તો જો આ નથી લેતા આ નથી લેતા આ છોડ્યું છે આ છોડ્યું છે આ છોડ્યું છે અને સાતો પછી એનું જ્ઞાન તો જુઓ, એટલું એનું ચારે બાજુનું જાણતો છે, કોઈ વાત કાઢો એમાં એનો વિસ્તાર કરી દે, ન્યાય આપી દે, યુક્તિથી સમજાવી દે, અને એક વાર બુદ્ધિવાળો માણસ ઉભો રહી જાય, વાતમાં કઈ ભાર છે એવું લાગે. જ્ઞાન કોઈ બીજી ચીજ છે, અનુભૂતિ કોઈ બીજી ચીજ છે કે જેમાં સુખ પ્રગટ થાય છે. એવા સુખ ને કોણ પામ્યા છે તેનો કોણ નિર્ણય કરવો જોઈએ, અને તેના નિર્ણય એટલા માટે કરવો જોઈએ કે તેના સંગમાં સમાગમમાં અંતરમ પરિચય કરવો જોઈએ. પોતાની જે સમસ્યા હોય એને અંતરથી ખોલીને મૂકી દેવી જોઈએ કે અહીંયા કે આગળ જવાતો નથી, જ્યાંથી આ માર્ગમાં આગળ ન જવાતો હોય ત્યાં ત્યાંનો ત્યાંની પોતાની જે સમસ્યા છે, સવાલ છે, પ્રશ્ન છે વિકલ્પ કરવાની પણ જરૂર પડતી વિકલ્પ. આ મોક્ષ માર્ગ માં પ્રયોજન મુદ્દાની રકમ આ છે, અને આ વિષયમાં જેટલી પોતાની શક્તિ હોય, સમજણ શક્તિ અને પુરુષાર્થ શક્તિ બંનેને આ જગ્યાએ લગાવી
લગાવી,
બીજું બીજું વાંચન, બીજું બીજું શ્રવણ અને ઉપયોગને કોઈ અન્ય સ્થાનમાં લઈ જવાને બદલે જ્યાં પ્રયોજન છે, પ્રયોજનભૂત રકમ છે, મુદ્દાનો વિષય છે, ત્યાં પૂરેપૂરું ડાવ કરવો. જેમ કોઈ ઘરમાં એમ કહે કે તમે લાદી ઉખેડો એ જગા નીચે છોડો તમને
દેખાશે,
લાદી ઉખેડો નહીં, જરૂર છે આ ઉપર લાદી મૂકી દીધી છે, બીજું કાંઈ શરૂ તો કાંઈ સંગ્રહ ખોદવાની જરૂર એટલું આવા નથી. કેમ કે જ્ઞાન પ્રગટ લક્ષણ છે, જે જ્ઞાનનું લક્ષણ છે એ તો પ્રગટ છે, એના ઉપર કઈ લાગી નથી મૂકી. આ પોતે રાગમાં હું પણ માન્યું છે એ બહુ મોટી લાદી છે, પણ કાંઈ લાગ્યો નથી જોતો પણ જેમ રાગ પ્રગટ છે એમ જ તને જ્ઞાન પ્રગટ છે, બે એક સાથે છે
ત્યારે
મુખ્યતા તો કરી છે, રાગની ગૌણતા કરી છે, તે જ્ઞાન ગૌણતા કરતા તે નહીવત થઈ ગયું છે, જ્ઞાન જાણે છે જ નહીં. એમ રાગ રસની અંદર પરિણામને નગરે છે. ભગવાન એમ કે છે કે એમાં દુઃખ છે, તે સુખ ની કલ્પના કરી છે. જે રાગનો સ્વાદ આવે છે એમાં દુઃખ નો અનુભવ કરે છે, છતાં તે સુખ ની કલ્પના કરી હોવાથી તેને દુઃખ દેખાતું નથી. એ તારી દયા ખાવા જેવી સ્થિતિ છે.
રાગ અને જ્ઞાન બંને છે, હવે જ્ઞાન થી કઈ રીતે ઉપડવું,
જ્ઞાન થી નિરાકાર ગૌણ કરીને
ઉપડવું,
જ્ઞાનના બે અંગ છે, જે જ્ઞાન માં કર્કદારો પ્રતિભાસે છે અને જે જ્ઞાન માં નિરાકારો પ્રતિબિંબિત થાય છે તે જ્ઞાન નું બહિરંગ છે. તે જ કાળે તે જ્ઞાન માં જ્ઞાન વેદન છે, તે જ્ઞાન નું અંતરંગ છે. વેદન છે અનુભવ નો વિષય છે. ઉપયોગને સૂક્ષ્મ કરીને સૂક્ષ્મ અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ વડે રાગ થી જ્ઞાન ની ભિન્નતા અનુભવ કરવો, જે રાગ ને સ્વપણે અનુભવે છે તેથી એમ કહેવામાં આવે. જે રાગ ને વેદી રહ્યો છે, જે રાગ ને ભોગવી રહ્યો છે, જે રાગ ને અનુભવી રહ્યો છે તે જ રાગ થી ભિન્ન પડવા માટે અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી જ્ઞાન વેદન માં આવવું, જ્ઞાન વેદન માં રહેવું, રાગ ના વેદન માંથી છટકી જવું, છૂટી જવું,
છૂટી જવું,
આ અંતરંગ ભેદ જ્ઞાન નો પ્રયોગ છે. જે નિરંતર કરવા યોગ્ય છે અથવા થવા યોગ્ય છે એ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ પ્રાપ્તિ માટે કોઈ પ્રયોગ આ સિવાયનો બીજો નથી. આ સિવાયનો કોઈ પ્રયોગ મોક્ષ માર્ગ નથી, આ એક જ પ્રયોગ છે. અમે અન્ય દેવાદીની ભક્તિ આદિ કરતા નથી તો અમને ગ્રહિત વિચારત્વ તો છૂટું છે ને, એટલો તો નફો થયો ને, એટલો તો ફાયદો થયો ને એમ કહે છે. અમે જૈન પરમેશ્વર રુદ્રાગ જીનેન્દ્ર તીર્થંકર પરમાત્મા સિવાય બીજા કોઈ જીવ એમના પહેલા નિર્દોષ ગુરુ અને એમના પ્રતિપાદિત સિદ્ધાંત વાળા શાસ્ત્રો આદિ એ સિવાય બીજાનો મહિમા અને ભક્તિ કરતા નથી. આગમમાં એ વિધાન છે કે જે સાતા દેવગુરુ શાસ્ત્ર ને માને એને ગ્રહિત વિચારતો નથી, અને બીજા દેવગુરુ શાસ્ત્ર ને માને ઉત્તરાગી દેવગુરુ શાસ્ત્ર છોડીને બીજાને ભક્તિ કરે, બીજાનો મહિમા આવે, બીજાનો અર્પણતા આવે, બીજામાં તારણ વૃત્તિ થાય, ગ્રહિત વિચારતો પ્રાપ્ત થાય છે.
બરોબર
ગ્રહિત મિથ્યા તો કોને કહેવાય અને અગ્રહિત મિથ્યા કોને કહેવાય એ ખ્યાલ આવતો નથી. કુરાન માં લખ્યું હોય છે, પાછું મસ્જિદ માં આવીને ત્રણ વાર માં બધું લખ્યું હોય છે કે સાચા દેવગુરુ શાસ્ત્ર ને છોડ્યા આજ ભલે તું રામ અને કૃષ્ણ ના મંદિર માં જતો હોય, કાલે મસ્જિદ માં જતો
હોય
નહી ખબર. ગ્રહિત મિથ્યાત્વ નો પ્રકાર પોતાને ખબર નથી. એક મુમુક્ષુ એવી દલીલ કરે નાટક જોવા જઈએ તો એના કરતા તો સારું છે, નાટક સિનેમા જોવામાં ધર્મ બુદ્ધિ નથી, જયારે આમાં ધર્મ બુદ્ધિ થી સાંભળવા જાય બે વચ્ચે ફેર છે
એ મોટો.
જે જીવ પાપ પરિણામ માં આવે છે એનું છે, એ પરિણામ માં માન્યતા પૂર્વક આવીને છૂટવું કઠણ છે, કેમ કે ધર્મ બુદ્ધિ થઈ
જાય
છે. એનાથી અજાણ્યો હોવાથી એને એમ થાય આના કરતા તો આ સારું છે, બિલકુલ સમાધાન કહે છે કે ના તેમ નથી. તમે હવે ઓલા બધું ચર્ચા નથી કરવી, જે વિતરાગ દેવગુરુ શાસ્ત્ર સિવાય બીજા દેવ દેવલાને માને સાચા દેવગુરુ શાસ્ત્ર ને માનતો હોય તો તને ગ્રહિત મુખ્યા દર્શન નથી, કે છે એ નક્કી કરતો હોય વાત પર, કેમ કે તમને ગ્રહિત મિથ્યાત્મનું જ્ઞાન જ નથી. તમને ગ્રહિત મિથ્યાત્મનું જ્ઞાન જ નથી, પેલા તો ગ્રહિત અને અગ્રહિત કોને કહેવાય એની તમને ખબર
નથી.
એ વિશે તો કે ક્યાં ગ્રહિત નો છેડો રહે છે ને ક્યાં અગ્રહિત નો છેડો રહે છે, જેની મર્યાદા શું છે તે નક્કી કરો એમ કે છે. એક વાત તો પહેલું તો તમને ગ્રહિત મિથ્યાત્મનું જ્ઞાન જ નથી, તેમની અનેકાંત લક્ષણ હિતકારી વાણી તથા સાચા નિર્ગ્રંથ ગુરુ એની તમને ઓળખાણ નથી. અઢાર દોષી છે એની અનુસાર મળી જશે છઠ્ઠી ગાથા આ અઢાર દોષ ના સ્વરૂપની પ્રથમ છે એ ચાર ગાથા છઠ્ઠી. ભય રોષ રાગ ક્ષુધા પ્રસામદ મોહ ચિંતા જન્મને પ્રતિરોગ નિંદ્રા સ્વેદ ખેદ જરા વિદોષ અઢાર છે. દેવ કોને કહેવાય, જેને ભગવાન કહેવાય છે ભગવાન કોને કહેવાય એનું આ સ્વરૂપ છે. દેવ તો ભગવાન છે, આ ગમે એને ભગવાન માની લે છે ને ભગવાન. આચાર દેવ કહે છે કુંકુંડાચાર્ય આ ગાથા છે. અશાતા વેદનીય સંબંધી તીવ્ર અથવા મંદ ક્લેશની કરનારી ક્ષુધા છે. ક્ષુધાનું શું વ્યાખ્યા? અશાતા વેદનીયની તીવ્ર અથવા મંદ ક્લેશ કરનારી જે સ્થિતિ છે દેહની, એને ક્ષુધા કહેવામાં આવે છે. એના નિમિત્તે જીવના પરિણામમાં ક્લેશ થાય છે. એવો ક્લેશ જેને ભગવાન કહીએ એને હોય નહીં. એટલે કે ભગવાન કદી આહાર લીએ ક્ષુધાની વેદના અવશ્ય જે પ્રક્રિયા થાય છે એવી પ્રક્રિયા ભગવાન કરે એવું કદી હોય શકે.
બરોબર.
પછી અસાતા વેદનીય સંબંધી તીવ્ર તીવ્રતર મંદ અથવા મંદતર પીડાથી ઉપજતી તે પ્રસાદ છે. પ્રસાદની વ્યાખ્યા કરી તીવ્ર અથવા તીવ્રતર વધારે તીવ્ર તીવ્રતર એટલે વધારે તર મંદ અથવા મંદતર વધારે મંદ ચાર વેદ થઈ લીધા કે તૃષા છે એ સુધા કરતા પણ વધારે વેદનાવાળી હતી. ભૂખો માણસ રહી શકે એટલો તર્ષ રહી શકે, ભૂખ લાગ્યા પછી રહી શકે એટલો તૃષ્ટ તૃષા લાગ્યા પછી ન રહી શકે તીવ્રતર એવી તૃષા વિકરાંત દેવને અથવા ભગવાન જેને કહીએ હોય શકે નહીં. પીતાંબર જેને તીર્થંકર જૈનેન્દ્ર કહે છે મારો પિત્ર દેવ તત્વમાં ભૂલ છે અથવા નવ તત્વમાં મોક્ષ તત્વ. આ લોકનો ભય પરલોકનો ભય રક્ષા ભય મુક્તિ ભય મરણ ભય વેદના ભય અકસ્માત ભય એમ ભય સાત પ્રકારે છે. ભય પણ ટીકાની અંદર પેલા ક્ષુધાની વાત થઈ દીધી છે. અષ્ટાદોષ સ્વરૂપમ નાશાનંદ એકત આધાર દોષ ની વ્યાખ્યા દેશ કરી સુધા પછી તૃષા પછી ભય બિગડશે. મૂળમાં સુધા તૃષા પહેલા છે. મૂળ ગાથા ગુજરાતી માં તો ત્રાસ ની હિસાબે સાત પ્રકારના જે ભય છે એવો ભય પણ હોતો નથી. વેદના ભય મુનિને હોતા નથી. દ્રષ્ટિને હોતા નથી પણ ચારિત્ર મોહને લઈને ભયાનવિત દેખાય છે. વિકલ્પ અને પ્રવૃત્તિ સમય દ્રષ્ટિને દેખાય, પંચમ સ્થાન વાળાને એથી ઓછી દેખાય. મુનિને તો ભયની પ્રવૃત્તિ દેખાતી નથી. ચારિત્ર મોહના પરિણામે એટલે ભય થતા નથી કે જે બીજાને ખ્યાલમાં આવે. છતાં ભય પ્રકૃતિ એમને છે, બુદ્ધિપૂર્વક નથી પણ અબુદ્ધિપૂર્વક તો છે. વિતરાગ ને તો ક્ષય થઈ ગયો ભાઈ પ્રકરણ.
બરોબર.
વિતરાગ ને ભાઈ હોય
નહીં
દિશામાં પણ એ પ્રવૃત્તિ સ્વીકારવામાં આવે
નથી.
ક્રોધી પુરુષ ને ક્રોધ ન હોય, રોષ રોષ એટલે ક્રોધ. ક્રોધી પુરુષ નો તીવ્ર પરિણામ તે રોષ છે. તેવો રોષ જેને ભગવાન કહીએ એવા પુરુષમાં સંબોધી શકે. રાગ રાગ પ્રશસ્ત અને અપ્રશસ્ત હોય છે. રાગ અશુભ અને શુભ બે પ્રકાર. દાન શીલ ઉપવાસ તથા ગુરુજનોના ભૈયાવ્રત વગેરેમાં ઉત્પન્ન થતો તે પ્રશસ્ત રાગ છે. અને સ્ત્રી સંબંધી, રાજા સંબંધી, ચોર સંબંધી અને ભોજન સંબંધી એટલે કામ પછી રાગ ચોરી અને ભોગ ભોજન સંબંધી વી કથા કહેવાના અને તે સાંભળવાના કૌતુહલ પરિણામ આપણે આવી જાય છે. નિષ્પેપર શું થયું કોણે વાયુ ઇન્દિરા એ બધા રાજકીય વિષયના પરિણામ. સ્ત્રી સંબંધી કુતુહલ, રાજા સંબંધી કુતુહલ, ચોર સંબંધી કુતુહલ અને ભોજન સંબંધી જે કહેવાના અને સાંભળવાના કે વાંચવાના પરિણામ તે અપ્રશસ્ત રાગ છે, અશુભ રાગ છે. અશુભ રાગ માંગ્યા અશુભ રાગ એ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશનો વિચારાયો ત્યારે તો અપ્રશસ્ત શું કરવા પડ્યો એ પ્રશ્ન કોઈ એના કાયદા એટલે એના ઉપર વિચારે આ પ્રશ્ન કેમ કોઈ શકતો નથી. શાસ્ત્ર વાંચે છે વાસ્તવવાદો છે એવી રીતે ભૂલ શું કરે છે કે વિદ્યમાન આત્મજ્ઞાનીને ગૌણ કરીને આચાર્ય શાસ્ત્ર જીવાણીને મુખ્ય કરે છે. એમાં આમ તો એનો પ્રશસ્ત રાગ દેખાય છે
આચાર્યનો,
પ્રશસ્ત અભિનિવેશ નહીં કહેવાને બદલે અપ્રશસ્ત અભિનિવેશ શું કરવા થયો વિચારે કે આ પ્રશ્ન કેમ કોઈ એનો ઉઠાય પ્રશ્ન કરી તો અપ્રશસ્ત અભિનિવેશ કહેવામાં એનું જીવન ખૂબ જ્ઞાન બહુ જરૂરી છે. આવો વિષય જયારે વિચારમાં આવે છે ત્યારે એમની નિર્ભયતા
આવે.
આ પ્રકારે અગર કોઈ જીવ વિચારતો હોય પરિણમતો હોય તો તેને એક તો આત્મહિતની વાત ખલાસ થતી છે કે એમને બીજા પદમાં લીધી છે. એક તો આત્મહિતની વાત ખલાસ ચોખ્ખું લીધું છે એમને, કાયદો છે આના ગરીબ માટે કે જેને આત્મહિતની વાત ખલાસ થઈ ગઈ હોય એને બાહ્યમાં કાંઈ ને કાંઈ પ્રલોભન હોય જ
બરોબર,
કાંઈ એને માન જોઈતું હોય એ શાસ્ત્ર જ્ઞાન દ્વારા કાંઈ એને માન મેળવ્યું હોય અને કાંઈ એને એ શાસ્ત્ર જ્ઞાન દ્વારા કાંઈક ને કાંઈક બાહ્યમાં ભૌતિક લાભની આકાંક્ષા અને વૃત્તિ હોય, આશય હોય, ઈરાદો હોય તો જ આવું થઈ શકે. આત્માથી પણ ચાલ્યું જાય મૂળમાંથી અને બાહ્ય પદાર્થના માન અને લોભનો કોઈ ને કોઈ પ્રકાર ઉપસ્થિત થાય ત્યારે એ વર્તમાન જ્ઞાન ને આગમને મુક્ત કરે અથવા બરાબર કરે. એટલે જે બાહ્ય જે ભૌતિક પદાર્થની અને માનાદિની જે અંતર્વૃત્તિ છે એવો પ્રશસ્ત છે, પ્રશસ્ત નથી. નિયમ કેવા હોય અસિદ્ધાંત થઈ જાય
બરોબર,
કે નિયમ બધા આમ જ થાય બીજી રીતે ન થાય માટે તે શાસ્ત્ર એ અપ્રશસ્ત
બરોબર.
બહુ નિયમ નાડી ધીમી પડી હોય તો પણ કયો અવરોધ છે એ વેદ પાઠ પાસ ચાલતી હોય તો તમે એને સ્પષ્ટ બધા ખ્યાલ આવે કે આપણે એકદમ સો ઉપર ગઈ આપણે તૂટી જશે એકાદી દિવસ લાગે છે નાડી પણ થઈ ગયું લાગે છે શરીરમાં ક્યાંક ગમે તે વિભાગમાં સારું એવું ઝેર ઉત્પન્ન થયું છે કે જે ખલાસ કરશે એમ તીવ્ર નાડી થી તું પકડે નાડી મંદ પડી હોય તો પણ આયુર્વેદ નું જાણનાર ભગવાન ની વાણી નથી દુનિયા ભરમાં વિશે ભગવાન ની
વાણી
પકડે છે એમાં એટલું બધું ખૂટી નથી. બહારમાં શાસ્ત્ર નો ધુરંધર દેખાતો હોય શંકાયેલી જ્ઞાન તો તમે જો સેંકડો પુસ્તકો તો પોતે લેખા છે એવું હોય પુસ્તકો ગ્રંથો ની રચના સેંકડો ગ્રંથો ની રચના કરનારા વિદ્યમાન જ્ઞાન ની ઉપેક્ષા થઈ વિચારે વિચાર ને વાત આવે છે કલાક બહુ ચલાવી છે તેમણે એક ન્યાય આપ્યો હતો, તમે ગમે કહેના હોય, જે મારે તો સંભળાવે છે, આત્મા તો સામે તો શાસ્ત્ર રાખી વાત કરે છે, માટે એ તો જ્ઞાન ની ગંગા છે, આપણે તો જ્ઞાન પીવું છે ને, પછી એની પાત્રતા અપાત્રતા શું કામ છે, વાત તો સારી કરે છે ને ગુરુભાઈ, પણ પવિત્ર ગંગા જેવો હોય શરાબ ના ગ્લાસ માં નાખીને પછી પીવડાવે, શરાબ રેડ્યો હોય પછી કાઢી લીધો હોય, શરાબ વાળો ગ્લાસ, દારૂ વાળો ગ્લાસ
હોય
એ રેડે છે, પછી પાણી પીવડાવે શું વાંધો, એ સુકાઈ ગયો હોય ને, આપડે ભીનો ન આવ્યો હોય, દારૂ સુકાઈ ગયો હોય તો પછી વાંધો ખરો, દારૂ તો સુકાઈ ગયો હતો, એમ ભલે જીરવાની હોય, ગમે તેના મુખ માંથી આવતી હોય એ સંભળાય, કેટલી ઉતરી છે, આ તો કહેનાર ગયો નથી, સાંભળવા ગયો નથી, એનું કામ બીજું પીવી છે માણસ બેસી જાય, પ્રાબલ્ય છે ને,
ચાલતા પરિણામ નિષેધાવાનું, દારૂ ના ગ્લાસ માં ગંગાજળ ન પીવા, ચાલતા રીતે વિવાદમાં નિષેધ આવે, ઓલી વાત
ભલે રૂકાઈ ગયો પણ છે દારૂ વાળો, દેખાતો દારૂ પણ છે દારૂ વાળો, ભલે એનું નિષ્યાત ખબર ન પડતી હોય પણ છે ગડબડ વાળી વાત, એ રીતે જીવો આ વિશે પરીક્ષા ના તો કોઈને એનો સંરક્ષણ ગમે છે, કારણ એ વાણી ગમે છે, વાણીમાં મીઠાસ હોય, બધું સારું હોય, અથવા ઓરેટરી હોય, વ્યક્તિત્વ હોય, બોલવાની છતાં બહુ સારી હોય, બહુ સરસ શું બહુ સરસ તત્વ શું છે, એ તત્વદ્રષ્ટિ વગર ખોવાઈ જાય, ચાર પ્રકારના શ્રમ સંગ પ્રત્યે વાત્સલ્ય સંબંધી મો તે પ્રશસ્ત છે, ચાર પ્રકારના સ્મરણ સંઘ, ચાર શ્રમણના ચાર પ્રકાર આ પ્રમાણ છે, ઋષિ મુનિ યતિ અને અંધા, નથી લીધા સાધુને સાધવી દેલી એ નથી લીધા, છઠ્ઠ સંસ્થાને કોઈ કોઈ પર્યાય આવી શકતું
નથી,
ઋષિ મુનિ યતિ અને અણગાર, સિદ્ધિ વાળા સ્મરણ તે ઋષિ છે, અવધિ જ્ઞાન મનોપ્રિય જ્ઞાન અથવા કેવળ જ્ઞાન વાળા શ્રવણ તે મુનિ છે, મુનિંદ્ર કહેવાય, ઉપશમક અથવા ક્ષપક શ્રેણીના આરૂઢ શ્રવણ તે યતિ છે, અને સામાન્ય સાધુ તે અણગાર છે, સાધુના ચાર ભેદ છે, આવો કે નથી લીધા, ઉપશમક અથવા ક્ષપક શ્રેણીમાં આરૂઢ મુનિ હોય તેને યતિ
કહેવાય છે,
સ્થાનક વાસી ને નહીં
બરાબર,
અને તે સિવાયનો મોહ ચાર શ્રવણ સંઘ ને છોડીને પ્રશસ્ત મોહ, એમના પ્રત્યે બહુમાન જે ચારિત્ર મોહ આવે તે પ્રશસ્ત મોહ છે, તે સિવાયનો બધો અપ્રશસ્ત મોહ છે. તે સિવાયનો મોહ અપ્રશસ્ત છે. પછી ચિંતા, ધર્મરૂપ તથા શુક્લરૂપ ચિંતન પ્રશસ્ત છે, અને તે સિવાયનું આર્તરૂપ તથા રૌદ્રરૂપ ચિંતન અપ્રશસ્ત છે. ચિંતા ધ્યાન લઈ લીધું, ચિંતામાં ધર્મ શુક્લ ને લીધા પ્રશસ્તમાં અને આર્ત રૌદ્ર ને લીધા અપ્રશસ્તમાં. પછી જળા, તિર્યંચ અને મનુષ્યોને વયકૃત દેહ વિકાર, વયને લીધે થતી શરીરની જીર્ણ અવસ્થા, તે જ જળા છે. અને જળા અથવા વૃદ્ધાવસ્થા ત્યાં આવે છે. પછી રોગ, વાત પિત્ત તથા કફની વિષમતાથી ઉત્પન્ન થતી કલેવર સંબંધીની, શરીર સંબંધીની પીડા, તેને જ રોગ કહેવામાં આવે છે. આયુર્વેદનો મૂળ વિષય છે ને વાત પિત્ત ને કફ, ટીકાકરમાં લીધી છે. વાત પિત્ત શ્લેષ્મ શ્લેષ્મણામ વૈષમ્ય સંજાત કેવલ કેવલ પીડા એ રૂજા, રૂજા નામ રોગ. પછી શ્વેત, અશુભ કર્મ ના વિપાક થી જનિત શારીરિક શ્રમ થી ઉત્પન્ન થતો જે દુર્ગંધના સંબંધને લીધે ખરાબ વાસ વાળા જળબિંદુઓનો સમૂહ, તેને સ્વેદ કહે છે. પસીનો, ભગવાનને પસીનો થતો, અનિષ્ટની પ્રાપ્તિ તે ખેદ છે. અણગમો થઈ જવો તે ખેદ છે, એ દ્વેષનો વિકાર. પછી મદ, સર્વ જનતાના એટલે જનસમાજના કર્મમાં અમૃત રેડતા સહજ ચતુર કવિત્વ ને લીધે, સહજ સુંદર શરીર ને લીધે, સહજ ઉત્તમ કુળ ને લીધે, સહજ બળ ને લીધે, સારું શરીર બળ તથા શરીર ઐશ્વર્ય ને લીધે એટલે સંપત્તિ ને લીધે આત્મામાં જે અહંકાર ની ઉત્પત્તિ થઈ તેને ખેદ કહેવા, તેને મદ કહેવામાં આવે છે. પછી રતિ, મનોજ્ઞ એટલે મનપસંદ વસ્તુઓમાં પરમ પ્રીતિ, તે જ રતિ છે. પછી વિસ્મય, પરમ સમૃદ્ધિ ભાવના, ભાવની ભાવના રહી જીવોને વિષમ ભાવમાં વિતરાગ ભાવવાની ભાવનાથી છૂટી જવાથી ક્યારેક પૂર્વે નહીં જોયેલું જોવાને લીધે થતો ભાવ આશ્ચર્ય, તેને વિસ્મય કહેવામાં આવે છે. ભગવાનને વિસ્મય હોતો નથી, કેમ કે કેવળ જ્ઞાનના પ્રથમ સ્થાન બધું ગણાય જાય છે. નહીં જોયેલું જોવાનું એમને બાકી રહેતું
નથી,
કેવળ જ્ઞાન ના સ્વરૂપ ને જેને એવા શુદ્ધ જ્ઞાનીને
વિસ્મય નથી. બરાબર, એમ જ
દર્શન કાર્યક્રમ પછી દર્શનાવરણીય કર્મ ના ઉદય થી જેમાં જ્ઞાન જ્યોતિ અસ્ત થઈ જાય છે તે જ નિંદ્રા છે. દર્શનાવરણીય ઉદય છે અને જેમાં જ્ઞાન છે ઉપયોગ છે જાગ્રત અવસ્થામાં નથી. ઈષ્ટના વિયોગમાં વિકલ ભાવ ગભરાટ થવો તે જ ઉદય છે. આ 18 મહાદોષો દોષ ભગવાનને નિંદ્રા ન હોય, ભગવાન નિંદ્રામાંથી જગાડ્યા. ભગવાન ના પત્ની હતા, એને કહ્યું કે ભગવાન ને જગાડવો હોય, ફિસાઈ ગયા છે, જગાડે અત્યારે સુતા છે આરામમાં, તો જગાડો પણ આરામમાં છે, અમારે મુશ્કેલીમાં છે, આ બધા ગપ્પા ચાલે છે. વાર્તાના રસોડિયા હોય એને મનોરંજન થાય, ગાય દોડી અઢાર ના દોષો થી ત્રણ લોક વ્યાપ્ત છે, ત્રણેય લોકમાં અઢાર દોષ વ્યાપેલા છે. વિકરાળ સર્વજ્ઞ પરમેશ્વર જીનેન્દ્ર પરમાત્મા આ દોષ થી વિમુક્ત છે. અઢાર માંથી કોઈ દોષ જીનેન્દ્ર પરમાત્મા ને પછી એના સામે સામેના કર્મ નો નાશ થઈ ગયો છે, એ બધી વાત લીધી છે. તેમને ગ્રહિત વિચારનું જ્ઞાન જ નથી. અઢાર દોષ રહીત સાચા સર્વદેવ તેમની અનેકાંત લક્ષણ હિતકારી વાણી તથા સાચા નિર્ગ્રંથ ગુરુની તમને ઓળખાણ જ નથી. કોઈ મોટા પુરુષની દેખાદેખીથી, મોટા પુરુષ એટલે લૌકિકમાં પુણ્યવંત હોય એવાની દેખાદેખીથી ફલાણા માને છે, ફલાણા માને છે, આય માનતા હતા, આય માનતા હતા, કે કુલ પરંપરાથી જે કુલમાં જન્મા હોય એ કુલની પરંપરાથી તમે સાચા દેવાદીને માનો છો, મોટા પુરુષ ની દેખાદેખી ભૂલ કરે, એ કઈ ભૂલ કરે તો જ્ઞાની છે, જ્ઞાની માને છે. અને ભગવાન કહે છે કે એમ દેખાદેખીથી માનવું એ તારા માટે ઠીક નથી, મારે તો એના સ્વરૂપ ની ઓળખાણમાં જવું. અથવા દેખાદેખી થી બધા માને છે, ઘણા માને છે, મોટી સંખ્યા છે, બહુ માનનારા છે, માટે બરાબર છે એમ પણ નહીં. અથવા તો અમારા કુલ જેવું છે તો કુલ અમે કુલમાં જન્મા છીએ માટે માનીએ
છીએ, એમ નહીં.
વિકરાગ દેવ ને માનતો હોય કુલ પરંપરા થી તો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે,
અગ્રહિત
સાજેડ એમ છે, કુલ નહીં ચાલે. તમે સાચા દિનદાદીને માનો છો તો તમને અંતરંગમાં તેમનું સ્વરૂપ ભાષી નથી, તેથી તમને ગ્રહી વિચાર સૂચું કઈ શકાય.
સિમંદર ભગવાન નો જય, પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો જય, વિતરાગી દિગંબર ચિન્હ ધામ નો જય.